આકાશના બે ભેદ છે, એક છે લોકાકાશ અને બીજો અલોકાકાશ. એટલે કે સ્થળમાં અધર્મ દ્રવ્ય લોકમાં ન હોય તો લોક અને અલોક એવા ભેદ ન હોય, એ ખાલી એક કહેવાની પડી. લોકાકાર કોને કહે છે? કે જેમાં જીવાદી સર્વ દ્રવ્ય હોય તેને લોકાકાર કહે છે. અર્થાત જ્યાં સુધી જીવ કુદલ ધર્મ અધર્મ અને આકાશ એ પાંચ અલંકાર એ પાંચ દ્રવ્ય છે ત્યાં સુધી આકાશ ને લોકાકાશ કહેવાય છે. અલોકાકાશ કોને કહેવાય છે? કે લોકાકાશ ની બહાર ના અનંત આકાશ ને અલોકાકાશ કહેવાય છે. જો આપણે વાંચી લીધો હોય થોડું આપણે જોઈએ. ખુશ મને પ્રોજેક્ટ માંથી શોખ અને ડસ્ટર કરે કેવી રીતનો હોય? કેમ કે દરેક દ્રવ્યમાં કયો ગુણ છે? આકાર વિશે પ્રદેશત્વ ગુણ. વેરી ગુડ. દરેક દ્રવ્યમાં એ કયો ગુણ છે? એ પ્રદેશત્વ ગુણ નામનો એક ગુણ છે. પ્રદેશત્વ ગુણ કોને કહેવાય? કે જે શક્તિને કારણે દરેક દ્રવ્યનો કોઈ ને કોઈ આકાર હોય એને પ્રદેશત્વ ગુણ કહે છે. તો આકાર આકાશ નો આકાર છે કે નહીં? પહેલા તો આકાશ દ્રવ્ય નો આકાશ છે કે નહીં? તો છે. હવે કેવો આકાર છે? બોલો. આકાશ નો મેરા પ્રશ્ન એ હૈ કે આકાશ કા આકાર કેસા હૈ? આકાર તો હૈ, કુછ ના કુછ આકાર તો હૈ. હા, અખંડ હૈ. લેકિન આત્મા ભી અખંડ હૈ ના? આત્મા ભી અખંડ હૈ લેકિન ઉસકા આકાર તો હૈ ના કોઈ ના કોઈ. અભી મનુષ્ય આકાર હૈ કે નહીં? હૈ ના? તો આકાશ ભી અખંડ હૈ તો ઉસકા ભી કોઈ ના કોઈ આકાર તો હોના ચાહિયે ના? આકાશ ટેક્સ અ ફોર્મ ઓફ વોટ એવર ઇઝ ધ ડ્રગિંગ મોડ વિચ ઇઝ ઓકે. આઈ એમ આસ્કિંગ અબાઉટ શેપ એન્ડ ઇવન દ્રવ્ય ઇવન ધ ગુણ એન્ડ ધ પર્યાય વિલ હેવ સમ શેપ ઓફ ધેટ દ્રવ્ય. જીવ દ્રવ્ય નો આકાર જો સંચારી હોય તો શરીર પ્રમાણે એનો આકાર, રાઈટ? અને મુક્ત હોય તો મનુષ્ય આકાર સિદ્ધ ભગવાન નો આકાર છે જે લાસ્ટ શરીર હોય એનાથી થોડું ઓછું, રાઈટ? જીવ નો આકાર સપોઝ આપણે આમ મનુષ્ય આકાર બતાવે છે. ઉદગલ નો આકાર કેવો છે? ઉદગલ નો એક પરમાણુ જો હોય તો એનો આકાર સ્ફેરિકલ જેવો પરમાણુ જેવો છે. અને સ્કંદ નો આકાર કેવો છે? સ્કંદ નો આકાર વેરી રીતે કઈ પણ હોય શકે. સ્કંદ તો જેવા આકાર નો બને એવો આકાર હોય શકે. આ ચોક છે, આ દિવાલ છે, આ મંદિર છે, એ બધા સ્કંદ છે, બરાબર. ધર્મ દ્રવ્ય નો આકાર કેવો છે? ધર્મ દ્રવ્ય નો આકાર કેવો છે? આકાર તો છે કેમ કે એમાં પણ પ્રદેશત્વ ગુણ છે. હા, વેરી ગુડ. સી, ધર્મ દ્રવ્ય નો આકાર જેવો લોક નો આકાર છે એવો જ ધર્મ દ્રવ્ય નો આકાર છે. કેમ કે લોકાકાશના દરેકે દરેક પ્રદેશ પર એક અખંડ ધર્મ દ્રવ્ય રહેલું છે. આ સમજાય ને? પાછળ શું વાત ચાલે છે? અત્યારના દરેક દ્રવ્યના શેપ ની વાત ચાલુ છે. તો ધર્મ દ્રવ્ય નો આવો આકાર. અધર્મ દ્રવ્ય નો કેવો આકાર છે? અધર્મ દ્રવ્ય નો સેમ ટુ સેમ. આકાશ નો આકાર આપણે આવીએ છીએ. અને કાળ નો આકાર કેવો છે? કાળ નો આકાર કેવો છે? એક સાઉન્ડ તો આમ વિયર્ડ કન્ફ્યુઝિંગ ને. કાળ નો આકાર કેવો છે? હા, વેરી ગુડ. તો કેવો આકાર? ના આકાશનો જેવો નહીં. જો જેવી રીતના આપણે જે કાળ એટલે કે ટાઈમ ને આપણે જે કોન્ટેક્સ્ટમાં જાણીએ છીએ, દેટ ઇઝ અ ટાઈમ વિચ ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ ટાઈમ ઓફ કેલ્ક્યુલેશન. મતલબ ઇટ ઇઝ અ રિલેટિવ ટાઈમ, સોરી નોટ એબ્સ્ટ્રેક્ટ, ઇટ્સ અ રિલેટિવ ટાઈમ વિચ ઇઝ યુઝ ફોર કેલ્ક્યુલેશન. અહીંયા જે કાળ દ્રવ્યની વાત કરીએ, કાળ દ્રવ્ય ઇઝ અ સબસ્ટન્સ. જેવી રીતના પૂતગલ પરમાણુ છે ને, એક એટમ ને મોલિક્યુલ્સ છે ને, એવી રીતના કાળનું એક એટમ ચેન્જ સમજો, કાળાણુ અથવા તો કાળ દ્રવ્ય. એ કાળ દ્રવ્ય ઇઝ ઓલસો સ્મોલ એઝ સ્મોલ એઝ અ પ્રોજેક્ટ ઓર એઝ સ્મોલ એઝ અ પરમાણુ. ખ્યાલમાં આવે છે? એટલે જેવો એક પરમાણુ નો શેપ છે એવો જ એક કાળ દ્રવ્ય નો શેપ છે. તો ઇટ ઇઝ ઓલસો લાઈક અ સ્ફેરિકલ ઓન વન આકાશ નો પ્રદેશ. ખ્યાલમાં આવે છે? એટલે આ કાળ દ્રવ્ય. તો જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને હવે આકાશ. તો આકાશ કેવો છે કે દરેક દિશાઓમાં આપણે કહીએ ને 10 દિશાઓ છે, તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નોર્થ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ, સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ, અને ઉપર અને નીચે 10 દિશાઓ છે. એ 10 દિશાઓમાં તમે ગયા કરો ને તો અનંત 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 આકાશ છે, એનો ક્યાંય એન્ડ નથી. ખ્યાલમાં આવે છે? એ અનંત જેવો છે, જેવો સર્વજ્ઞ ભગવાન જાણ્યો છે એવો આકાશનો આકાર છે. આકાશનો આકાર કેવો છે? એ અનંત પ્રદેશી છે દરેક દિશાઓમાં, અને એવો સર્વજ્ઞ ભગવાને જાણ્યો. ખ્યાલમાં આવે છે? એમાં સપોઝ આઈ એમ રિપ્રેઝેન્ટિંગ ઇટ બાય ધીસ લિમિટેડ બોર્ડ, આઈ એમ સેઇંગ કે આ બધું આકાશ છે. તો એના બહુ મધ્યમાં, એના સેન્ટરમાં લોકાકાશ, આવું લોકાકાશ જેવો શેપ છે. ખ્યાલમાં આવે છે? જે આકાશ નું સેન્ટર છે એ જ લોકાકાશ નું સેન્ટર છે. તો એ આખા આકાશની બહુ મધ્યમાં આવું લોક, એક ઉભા માણસ જેવું લોક ત્યાં સિચ્યુએટેડ છે. તો એટલા ભાગને લોકાકાશ કહેવાય છે, બાકીના ભાગને અલોકાકાશ કહેવાય છે. રાઈટ? સમજાય છે? ઓકે. તો મને કેવો, હવે સપોઝ જે દેવ હોય ને બધા ઉપર સ્વર્ગમાં દેવો હોય ને,
એ દેવો પાસે તો વિમાન હોય, તો એ વિમાનમાં બધે ટ્રાવેલ કરી શકે. એ દેવો
વિમાનમાં ટ્રાવેલ કરી શકે, રાઈટ? બધે. તો ઇમેજિન કરો કે એક કોઈ દેવ અહીંયા છે, એકદમ એજ ઉપર ગયો લોકાકાશના, લોકાકાશ છે એનો એકદમ એજ સુધી ગયો, અને એને ચોક લઈને બહાર ફેંક્યો. વાત સમજાય છે? એક દેવે પોતાના વિમાનમાં એકદમ લોકાકાશના એજ સુધી ગયો અને ચોક લઈને બહાર ફેંક્યો, તો હવે શું થશે? એ ચોક ક્યાં સુધી ઉડશે? લોકાકાશ ની બહાર નહીં જાય. દેટ ઇઝ વન આન્સર. અનધર આન્સર ઇઝ કે હવે તો ધેર ઇઝ નો અધર નો દેર ઇઝ નો ટોપિક, એટલે જયાજ કરશે, જયાજ કરશે, જયાજ કરશે. નહીં, લેટ્સ ઇમેજિન કે વાયુના પણ એન્ડ સુધી પહોંચી ગયા દેવ, કે દે આર એટ ધી એજ ઓફ લોક, બસ હવે અલોક જ ચાલુ થાય છે. હા, અલોકમાં ધર્મ અધર્મ દ્રવ્ય નથી, રાઈટ? પણ દેવ ઇઝ થ્રોઈંગ લાઈક અ વેલોસિટી ને, તો ઇટ હેઝ ટુ ફ્લાય, ઇટ હેઝ ટુ ગો સમવેર. જઈ શકે, દેવોમાં એવી રીતિ હોય છે કે લોકાકાશ ના અંત સુધી જઈ શકે. ક્વેશ્ચન ખ્યાલ આવે છે? લોકની બહાર અધર્મ દ્રવ્ય નથી, પણ ધર્મ દ્રવ્ય પણ નથી, રાઈટ? એટલે જે સ્વયં ગતિ કરતા પૂતગલ દ્રવ્ય હોય અથવા જીવ દ્રવ્ય હોય, એને ગતિ કરવામાં નિમિત્ત ધર્મ દ્રવ્ય છે, અને રોકવામાં નિમિત્ત અધર્મ દ્રવ્ય. પણ હવે લોકાકાશ ની બહાર દેવ નથી.
સોરી,
ઇટ વિલ સ્ટે ઇનસાઇડ ઓનલી, ઇટ વિલ નોટ ગો આઉટ. ખ્યાલમાં આવે ને? It will not bounce back. Because there is no force pushing it back. Agar thoda bhi kya maine password kabhi dekh gaya. So again, so the chalk will not bounce back because there is no force pushing it back. But it will just stay there. It is not going out. Okay, one second. So we're two watch kariye hain. જસ્ટ ટુ કનેક્ટ અગેન, કે આ વિશ્વમાં જે છ દ્રવ્ય છે એનું સ્વરૂપ આપણે વધારે સારી રીતે સમજવાની કોશિશ કરીએ છીએ. એમાં આપણો આજનો ટોપિક છે આકાશ દ્રવ્ય. આગળ આવી જાઓ. એટલે આપણો આજનો ટોપિક છે આકાશ દ્રવ્ય. તો આકાશ દ્રવ્ય નો આપણે પરિભાષા જોઈ કે જે પાંચે જીવાદી પાંચે દ્રવ્યને અવગાહના આપે તેને આકાશ દ્રવ્ય કહે છે. એના બે પ્રકાર જોયા. એટલે શું જોયું કે છે તો એક જ અખંડ લોક, સોરી આકાશ, પણ એમાં જ્યાં જીવાદી પાંચ દ્રવ્ય રહે છે એને લોકાકાશ કહેવાય છે, અને બહારના અનંત આકાશને અલોકાશ કહેવાય. ઓકે, હવે બીજો ક્વેશ્ચન આમાં જ છે, એમાંથી નો ક્વેશ્ચન, પણ આઈ એમ જસ્ટ સેઇંગ ઇટ બિફોર વી રીડ, કે હવે આપણે જીવાદી દ્રવ્ય છે ને બધા, તો એને પરિણામનમાં નિમિત્ત કોણ છે? જીવ આદિ પાંચે દ્રવ્ય ને પરિણમન થવામાં જે નિમિત્ત હોય તેને કાળ દ્રવ્ય કહેવાય છે. કાળ પર જીવી હોય લખ્યું ટુડે ઓનલી, એટલે એનું વધારે ડિટેલ્સ જોઈએ છે. અત્યારે આકાશ ની વાત કરીએ તો જીવાદી પાંચો દ્રવ્ય કો પરિણમન ને જો નિમિત્ત હે વો કાળ દ્રવ્ય બરાબર. અભી કાળ દ્રવ્ય કહાં પે હે? આખા લોકના એક એક પ્રદેશ પર બધે જ છે, રાઈટ? તો જ્યાં જ્યાં જીવ અને પૂજગલો છે ત્યાં ત્યાં કાળ દ્રવ્ય પણ છે, તો ત્યાંના કાળ દ્રવ્ય એને પરિણામનમાં નિમિત્ત છે. સિમિલરલી લોકાકાશને પરિણામનમાં કોણ નિમિત્ત છે? ત્યાંના કાળ દ્રવ્ય, કેમ કે ત્યાં કાળ દ્રવ્ય છે. અલોકાકાશને કોણ નિમિત્ત છે? આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી આઈ થિંક, આજથી અલોકાકાશને બહાર આકાશ છે પણ કાળ તો છે નહી, તો ત્યાંના ત્યાં આકાશ નું પરિણામન થાય છે કે નહીં? કે સ્ટડી છે, લોજિકલી સ્ટડી છે, પણ સ્ટડી ને કઈ કઈ સેન્સમાં સ્ટડી છે? મૂવમેન્ટ કરતા નથી, ચલો એ બાબતમાં સ્ટડી. તેર એટલે કઈ રીતે છે? એ ગતિ નથી, પણ પર્યાય થાય છે કે નહીં? અચ્છા મને એમ કહો, આપણે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ જોયા બરાબર, શું એવું કોઈ દ્રવ્ય હોય શકે કે જેની પર્યાય જ ન હોય? કેમ હોય? કોઈ પણ દ્રવ્યની કઈક ને કઈક પર્યાય શું કામ હોય? સ્વભાવ છે, પણ શી પર્યાય કોઈ બીજી વસ્તુ નથી. આ જે દ્રવ્ય છે એની જ વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. તો દ્રવ્ય કોઈ અગર હોય તો વર્તમાનમાં દ્રવ્ય છે કે નહીં? છે. તો વર્તમાનમાં છે એ જ એની પર્યાય છે ને? ખ્યાલમાં આવે છે? તો વર્તમાનમાં દ્રવ્ય છે એ જ એની પર્યાય છે. અચ્છા, તો આજથી લાખો કરોડો વર્ષો પહેલા જયારે આદિનાથ ભગવાન થઈ ગયા ત્યારે અલોકાકાશની શું અવસ્થા હતી? ત્યારે એવી જ હતી. અત્યારનો શું અવસ્થા છે એવી અલોકાકાશની? એવી જ છે. તો અલોકાકાશની પર્યાય થાય છે કે નહીં? બદલાય છે કે નહીં? હા, અલોકાકાશની ત્યારની પર્યાય કેવી હતી? કે ત્યાં ખાલી ખાલી અલોકાકાશ હતું, બીજું કાંઈ નહોતું. અત્યારની અવસ્થા એની કેવી છે? એમ કે ખાલી અલોકાકાશ છે પણ બીજું કાંઈ નહીં. પણ તો પર્યાય બદલાય છે કે નહીં? બદલાય છે, કેમ કે જેમ ટાઈમ આગળ વધે છે તો દરેક સમયે દરેક દ્રવ્યની નવી પર્યાય ઉત્પન્ન થાય જ છે. ખ્યાલમાં આવે છે? દ્રવ્ય પણ પર્યાય ફરીથી જોવું છે એકવાર, સમજાય છે બધાને? કોઈ પણ એક દ્રવ્ય
કોઈ પણ એક સબસ્ટન્સ,
એના ગુણો શું છે, એ સબસ્ટન્સ ની વિશેષતાઓ, એની સ્પેશિયાલિટી, એને જે પ્રોપર્ટી એનું વર્ણન કરાય એના ગુણ, અને પર્યાય શું છે, એનું પ્રેઝન્ટ ફોર્મ, એનું એક સમય એટલે કે ટેમ્પરરી પ્રેઝન્ટ ફોર્મ. એમ સમજ્યું આ ચોક છે તો આપણે લાસ્ટ સન્ડે જયારે પાઠશાળામાં મળ્યા હતા ત્યારે ચોક ની પર્યાય હતી કે નહીં હતી ને? લાસ્ટ સન્ડે ઇન ધ ટાઈમ ફ્રેમ, એ લાસ્ટ સન્ડે એનું સિચ્યુએશન હતી, જે પણ હતું ત્યારે કદાચ એ બે ચાર વાર ઓછું ઘસ્યું હશે તો દેર આર ફ્યુ મોર આઈટમ અહીંયા. ઇન લાસ્ટ વન વીક આઈ રોટ ફ્યુ થિંગ, તો સમ ઓફ ધી આઈટમ છે કોણ, દે આર નાઉ ઓન ધ બોર્ડ, ખ્યાલ આવે છે? ચોક ની પર્યાય બદલાય છે કે નહીં? દરેક સમય બદલાય છે ને, એવી જ રીતે દરેક દ્રવ્ય ની પર્યાય દર સમય બદલાય છે. જેવી રીતના કે આ ડસ્ટર છે, આ ડસ્ટર છે રાઈટ, તો આપણે શું કહીએ કે આજે પ્લાસ્ટિક છે, કે પ્લાસ્ટિક 10 વર્ષમાં સપોઝ ખરાબ થઈ ગયું, તો 10 વર્ષમાં ક્યારે એક્ઝેક્ટલી ખરાબ થયું? એવરી મોમેન્ટ એનું ડેપ્રિસિએશન થાય છે ને, દર સમયે એની પર્યાય બદલાય છે કે નહીં? કે એક સાથે આમ ઝટકામાં કઈ ખરાબ થાય છે એવરી મોમેન્ટ આપણને દેખાતું નથી, આપણને ખબર નથી પડતી, પણ દર સમયે એમાં ચેન્જીસ થાય છે કે નહીં? એવી રીતે દરેક દ્રવ્યમાં દરેક સમયે ચેન્જીસ થાય છે, એને એની પર્યાય છે. દ્રવ્ય પણ પર્યાય ઇઝ એબ્સોલ્યુટલી સિમ્પલ, ખ્યાલમાં આવે છે? ઓકે, હવે આપણે આકાશ દ્રવ્ય ની વાત કરીએ છીએ, જ્યાં જે અલોકાકાશ છે, અલોકાકાશ ની પર્યાય થાય છે એ તો આપણે વાત કરી બરાબર, પણ એની પર્યાયમાં હવે લિમિટ કોણ છે? કેમ કે ત્યાં તો કાળ તો છે જ નહીં. હવે ક્વેશ્ચન સમજાય છે, સી વેર એવર દેર ઇઝ જી ઓર વેર એવર દેર ઇઝ ફૂડ ગોલ, દેર ઇઝ ઓલસો કાળ. કાળ એટલે દેટ પરમાણુ, કે જેના આધાર પર જીવ અને ફૂડગલો ની પર્યાયો ચેન્જ થાય છે, લિમિટ છે. લોકાકાશમાં તો એ કાળ છે, પણ અલોકાકાશમાં તો છે જ નહીં. શું
કહું,
દ્રવ્યત્વ ગુણ તો છે, એ દ્રવ્યત્વ ગુણ નું કામ અલગ છે. દ્રવ્યત્વ ગુણ નું કામ શું છે, એ એવી શક્તિ છે કે જેના આધારે દરેક દ્રવ્યની દરેક સમયે નવી નવી પર્યાય થાય છે, પણ એ પર્યાય થવામાં જ નિમિત્ત કારણ છે કાળ દ્રવ્ય, એ બે ગુણનું ફંક્શન અલગ છે, ખ્યાલમાં આવે છે? જેવી રીતના વસ્તુ સ્વગુણ શું છે, કે જે શક્તિને કારણે દરેક દ્રવ્યની અર્થ ક્રિયા સાધિત્વ થાય છે, એટલે કે જીવ દ્રવ્ય એનો જ્ઞાન ગુણ, એમાં જાણવાનું કાર્ય થવું. તો જીવ દ્રવ્યમાં જાણવાનું કાર્ય જ્ઞાન ગુણે કર્યું કે વસ્તુ સ્વગુણે કર્યું, ખ્યાલ આવે? એમાં શું કન્ફ્યુઝન થઈ શકે, ખ્યાલ આવે છે? કામ તો જ્ઞાન ગુણે જ કર્યું, પણ જીવ દ્રવ્યમાં એવી એક શક્તિ છે કે દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરે, બસ એ શક્તિનું નામ છે વસ્તુ સ્વરૂપ, ખ્યાલ આવે? સોરી, કમિંગ બેક ટુ ધ ટોપિક, તો અચ્છા હવે આસ્કિંગ અ ક્વેશ્ચન ટુ આન્સર ધ ક્વેશ્ચન, કે આપણે જીવ છે રાઈટ, જીવની પર્યાય થાય છે દરેક સમય. હા, તો સપોઝ અહીંયા આંખમાં જે મારા આત્માના પ્રદેશ છે અને પગમાં આત્માના પ્રદેશ છે, એની પર્યાય એક જ છે કે બે અલગ અલગ પર્યાય છે? એક જ છે કે બે અલગ અલગ પર્યાય છે? ફરીથી પર્યાય એટલે શું, કે દ્રવ્યની વર્તમાન અવસ્થા. તો અહીંયા દ્રવ્ય કેટલા છે, એક છે કે બે છે? એક જ જીવ દ્રવ્ય એક જ છે રાઈટ, અહીંયા હો કે અહીંયા હો કે ગમે ત્યાં એક જ દ્રવ્ય છે, તેની વર્તમાન અવસ્થા કેટલી હોવી જોઈએ? એક અલગ, દરેક ગુણની અલગ છે, હમણાં એમાં નહીં જોઈએ. એક દ્રવ્યની એક પર્યાય થાય છે કે નહીં? એક દ્રવ્યની એક સમય એક પર્યાય, બરાબર. તો અહીંયા આકાશમાં કેટલા દ્રવ્ય છે? આ લોકાકાશ ને અલોકાકાશ બે અલગ છે કે એક જ છે? એક જ. તો જે પર્યાય લોકાકાશ ની થાય છે એ જ પર્યાય અલોકાકાશ ની છે કે નહીં? છે. એટલે લોકાકાશમાં જે રહેલા કાળ ના પરમાણુ છે એ જ અલોકાકાશ ના પરમાણુ એટલે પર્યાય ને નિમિત્ત થાય છે, ખ્યાલ આવે છે? ફરીથી અહિયાં જે કાળ ના પરમાણુ રહેલા છે એ જ અહિયાના આકાશ ને પરિણમન માં નિર્મિત થાય છે. હવે એ જ બધા ક્વેશ્ચન આમાં લખેલા છે તો એમ આસ્કિંગ જશે. લોકાકાશ ની બહાર કઈ છે જ નહીં. પર્યાય નું રેલેવન્સ શું છે કે આમાં આકાશમાં પર્યાય નું રેલેવન્સ બહુ નથી, કેમ કે અહિયાં ખાલી આકાશ જ છે અને આકાશ નો દરેક સમયે પ્રેઝન્ટ પ્રેઝન્ટ પ્રેઝન્ટ, એની પહેલા નું પાસ્ટ પછી નું ફ્યુચર, એટલે દેટ કીપ ચેન્જિંગ, દેટ ટાઈમ ફ્રેમ કીપ ચેન્જિંગ, એટલું જ એનું પર્યાય નું કામ. રાઈટ. હવે સિમિલર ફંક્શન ફોર સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન છે એ ઉપર સિદ્ધ થઈ ગયા, હવે એમણે ત્રણ લોક ને ત્રણ કાળ એક સમયમાં જાણી લીધું, તો બધું જ જાણી લીધું. રાઈટ. બધું જ કામ એમનું પતી ગયું. હવે તો પણ એમની પર્યાય ચેન્જ થાય છે કે નહીં? એમની પર્યાય પણ ચેન્જ થાય છે નહીં? કેમ કે હવે સપોઝ અત્યારના સિદ્ધ ભગવાન જે જાણે છે એટ ધીસ મુમેન્ટ, એ જ વસ્તુ એમણે 2000 વર્ષ પહેલા જાણી લીધી કે નહીં? એ પણ જાણી લીધી. તો સી ધ ઇમ્પોર્ટન્સ ઓફ એક્સપ્લેનિંગ ઓલ ઓફ ધીસ ઇઝ જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ ધી પ્રોસેસ વર્ક. કે એમને સિદ્ધ ભગવાન ને પણ એ આપણને અધરવાઇઝ વી વિલ ફીલ કે એવરીથિંગ ઇઝ જસ્ટ મોનોટોનસ, એવરીથિંગ ઇઝ જસ્ટ વન સ્નેપશોટ એન્ડ ડન. પણ એવું નથી. એમને દરેક સમયે અલગ અલગ નવી નવી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે, અને જેમાં ખાલી પ્રેઝન્ટ નું જે રેફરન્સ છે દેટ કીપ્સ ચેન્જિંગ. ખ્યાલ આવે છે? આનાથી આપણને ઓવરઓલ વોટ ઇઝ ધ બેનિફિટ, કે આમાં શું વસ્તુ સ્વરૂપ કેવી રીતના કામ કરે છે એ આપણને સમજાય. દેટ્સ ઓલ. ઇટ ઇઝ ઓનલી ટુ અવોઇડ એની કન્ફ્યુઝન.
ઓકે, આગળ વધીએ.
જો આમાં ક્વેશ્ચન નંબર 17, ક્વેશ્ચન નંબર 17, લોકાકાશ અને અલોકાકાશ એ બે બંનેના રંગમાં શું ફેર છે અને બંનેમાં મોટું કોણ? ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે લોકાકાશ ને અલોકાકાશ એ બે ના વર્ણમાં, એ બે ના રંગમાં શું ફેર છે? એ બે ના કલરમાં શું ફેર છે લોકાકાશ અને અલોકાકાશ? દેવમાં કલર કલર લેફેક્ટ છે ને, શું ફરક છે? વેરી ગુડ. સી, લોકા આકાશ દ્રવ્યમાં કલર નામનો ગુણ જ નથી, સમજાય છે? રંગ નામનો ગુણ કયા દ્રવ્યમાં છે? ભૂતગલમાં. ભૂતગલમાં વર્ણ નામનો ગુણ છે, એટલે એને રૂપી કહેવાય છે. પણ આકાશ કેવું છે? અરૂપી છે, એમાં તો વર્ણ નામનો ગુણ જ નથી. પણ આપણને અહીંયા તો જો બ્લુ કલર દેખાય છે આકાશમાં, અલોકાકાશમાં તો ક્યાં દેખાય છે? અલોકાકાશમાં તો આવું કઈ દેખાતું નથી, અહીંયા તો બ્લુ કલર દેખાય છે. દેખાય છે કે નહીં? તો બે માં કલર માં ડિફરન્સ હોવો જોઈએ ને, સમજ માં આવે? ત્યાં તો બ્લુ કલર દેખ રહા હે, તો અલોકાકાશ માં ભી બ્લુ કલર દેખતા હોગા ક્યાં? અહિયાં આપણને જે કલર દેખાય છે દેટ ઇઝ ભૂતગલ પરમાણુ વિચ ઇઝ ડિફરન્ટ. કેવી રીતના આવે છે? વ્હાઈટ કલર ના ક્લાઉડ છે, ઓર આપણા એટમોસ્ફિયર માં જે બધા સન રેઝ હોય એનું જો ડિફ્રેક્શન થાય, અને વી સી ધ બ્લુ કમ્પોનન્ટ. આપણને આવે ને સાયન્સ માં, આઈ હોપ પીપલ હેવ રેડ ઇટ એન્ડ રિમેમ્બર ઇટ. હા, રાઈટ. આપણને રેઇનબો દેખાય કે નહીં? હાઉ ડઝ રેઇનબો અપીયર? હાઉ ડઝ ઇટ અપીયર? ઇન દેટ ક્લાઉડી એટમોસ્ફિયર, બીકોઝ ઓફ વોટર વેપર ઇન ધી એટમોસ્ફિયર, ધી સનલાઇટ વિલ ગેટ સ્પ્લિટ ઇન ટુ વેરિયસ કલર્સ અને વી સી ધોઝ કલર્સ. રાઈટ. સિમિલરલી આપણને જયારે સૂરજ ઉગે સવારના અને આતંક હોય સાંજના, તો આપણને રેડ કલર ને યલો કલર ને બધા કેવી રીતના દેખાય? કેમ કે ત્યારે ઈ કલર ડાયફ્રેક્ટ થઈને આપણને ઈ કલર આવે છે. અત્યારના બ્લુ કલર કેમ દેખાય છે? કેમ કે બાકીના કલર ઉપર વયા જાય છે, અહીંયા ખાલી બ્લુ આવે છે. સમજાય છે? તો સૂરજની કિરણો એ કયું દ્રવ્ય છે? ખ્યાલ ભાઈ, આ સૂરજનો પ્રકાશ જે છે સનલાઇટ, સનલાઇટ ઇઝ વિથ દ્રવ્ય, તો સનલાઇટ ઇઝ ઉજ્જવલ દ્રવ્ય. સનલાઇટમાં આમ આપણે જોઈએ છે એ કલર દેખાતા નથી, તો કલર એમાં છે કે નહીં એવી રીતના ખબર પડી કે જયારે આવી રીતના ડાયસ્ટ્રોય થાય છે ત્યારે ખબર પડે ખ્યાલમાં આવે છે. અચ્છા સનલાઇટ ઉદ્દલ છે તેમાં પરમાણુ હોવા જોઈએ ત્યાં છે. આપણે રોજ સૂર્યના પ્રકાશ આટલો બધો પૃથ્વી પર આવે છે તો એટલા બધા પરમાણુ પૃથ્વી પર ઇમ્પેક્ટ થાય છે એક્ચ્યુઅલી થાય છે ખ્યાલમાં આવે. અમે સાયન્સ ભણતા હતા ને તો એવું આવતું હતું કે ધેર આર સાયન્ટિફિક થિયરીઝ કે હાઉ ડઝ લાઈફ પ્રોપોગેટ. કેમ કે બહાર તો વેક્યુમ છે ને, આપણે એમ કહીએ ને કે અર્થ અને સનની વચ્ચે વેક્યુમ છે, કોઈ હવા નથી. તો હવા નથી તો કુદલ પરમાણુ જાય કેવી રીતના એક જગ્યાથી બીજી જગ્યાએ? આપણને અવાજ જવો હોય અહીંયાથી તો અવાજ જવા માટે હવા જોઈએ, એના વગર ના જાય. વેક્યુમમાં અવાજ ટ્રાવેલ ના થાય તો લાઈટ કેવી રીતના જાય છે? ચાલો હું સાયન્સ પણ એ કુદલ ના પરમાણુઓ છે જે આવી રીતના સૂર્યમાંથી અહીંયા સુધી આવે છે. એ પરમાણુઓમાં એવો રંગ નામનો ગુણ છે એ આપણને આકાશમાં એ રંગ અહીંયા દેખાય. બાકી આકાશ શું છે? આકાશ ખાલી એમ્પ્ટી સ્પેસ જે છે ને એ આકાશ છે. હવે આમાં આપણે ઉત્તર ઉપર જતા જઈએ તો શું આવે? સપોઝ આપણે એક રોકેટમાં બેસીને આમ ઉપર ઉપર જતા જઈએ તો શું થાય? તો ક્યાં એટલે આપણને વચમાં કયા લેયર્સ આવે? બધું આવે ને સ્ટ્રેટોસ્ફિયર ને એક્ઝોસ્ફિયર ને એટમોસ્ફિયર. ચાલજે પહેલા એક સૌથી ડેન્સ લેયર ઓફ ગેસીસ. આપણે પ્લેનમાં પણ બેસીએ તો થોડું ઉપર જઈએ તો એટલે વાદળાઓ આવે ને, પછી નીચે બધું આખું કંઈ દેખાય જ નહીં. સ્પેશિયલી મુંબઈમાં તો બધું કાળું કાળું દેખાય, કેમ કે એટલું બધું પોલ્યુશન હોય કે બીજું કાંઈ દેખાય જ નહીં. પણ થોડુંક આમ ગામડાઓમાં જઈએ તો ઉપરની આમ ખેતરો ને બધું દેખાય, ખ્યાલ આવે છે. હવે એનાથી પણ ઉપર જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો વી ગો વેરી હાઈ અલ્ટિટ્યુડ. તો એક આપણે શું કહીએ કે હવા પતલી થતી જાય છે, એવું કહીએ ને આપણે કે હવા પતલી થતી જાય. એટલે શું થાય છે? એ જે પૂદલ પરમાણુનું પ્રમાણ અહીંયા નીચે વધારે છે, ઉપર ઓછું થતું હોય હવાવાળા પૂદલ પરમાણુ, ખ્યાલમાં આવે. અને જેમ જેમ ઉપર જઈએ તો આકાશ કયા કલરનું દેખાય? પહેલા વ્હાઇટિશ, એને નીચે ઉભા ને તો વ્હાઇટિશ કે થોડું ગેજી જેવું મરકી જેવું દેખાય, અથવા તો વરસાદની સીઝનમાં તો કાળું દેખાય, ખ્યાલ આવે છે. એ શું કામ કાળું દેખાય છે? કેમ કે એ ટાઈપના વાદળાઓ વચમાં છે. હવે જેમ જેમ ઉપર જઈએ એટલે બધા હવાના લેયર થી ઉપર વયા જઈએ તો હવે પ્યોર બ્લુ દેખાય છે, દેખાય છે ને પ્યોર બ્લુ. કેમ પ્યોર બ્લુ દેખાય છે? કેમ કે એ હવે સનલાઇટ ના પૂદલો સ્ટ્રેટ દેખાય, બીજું કાંઈ વચમાં આવતું નથી. અથવા તો અમુક સ્કેટર નાના નાના વાદળાઓ દેખાય, ક્યાંક ક્યાંક, ખ્યાલમાં આવે છે. અચ્છા તો આપણો ક્વેશ્ચન શું હતો? કે આકાશનો રંગ કયો છે? કે આકાશમાં કોઈ રંગ જ નથી. તો લોકાકાશ હોય કે અલોકાકાશ હોય એમાં કોઈ જાતના રંગ નથી. ઓકે, એ તો રંગની વાત છે. હવે સાઈઝ, તો લોકાકાશ મોટું છે કે અલોકાકાશ મોટું છે? અલોકાકાશ મોટું છે. કેટલું મોટું છે? અનંત 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 મોટું. આ લોકાકાશ કેટલું મોટું છે? કેટલું મોટું છે આ લોકાકાશ? કેટલું મોટું છે? નીચે મંદિરમાં સાઈઝ આપી છે એટલે અહીંયાથી નીચે ઉતરતા જોતા જજો મંદિરની વોલ ઉપર. આપણે શું જનરલી ભગવાન સામે જોતા હોય ને તો પાછળ તું જે ક્યારે જોયું ના હોય, પણ રાઈટ હેન્ડ સાઈડ પર આખું ત્રણ લોકનું બહુ સરસ પિક્ચર છે અને લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણે જીનવાણીનું જે દ્વાદશ બાર અંગ કહેવાય ને એનું આખું ડિસ્ક્રિપ્શન છે. ઓકે, તો 17 ક્વેશ્ચનનો આન્સર વાંચું છું કે આકાશ અરૂપી હોવાથી તેને રંગ હોય નહીં, એમાં કોઈ જાતના રંગ નથી. આકાશ એક અખંડ દ્રવ્ય છે, જેટલા ભાગમાં છ દ્રવ્યનો સમૂહ છે તેટલા ભાગને લોકાકાશ કહેવાય છે. તે બહુ નાનો ભાગ છે અને બાકીનો ચો તરફ એટલે બધી જ બાજુ અલોકાકાશ છે, તે લોકાકાશથી અનંત ગણું. એકચુઅલી આપણે બહુ બેઝિક ભણીએ છીએ, તમે આપણે બીજા મોટા ગ્રંથ છે ને શ્રીલોક પણ નથી કરીને આખું શાસ્ત્ર છે મોટું, એ
એમાં એક એક વસ્તુ ના ડાયમેન્શન સહિત બધું આપેલું. એટલે ક્યારેક કોઈને ગણિત નો મેથ નો ઇન્ટરેસ્ટ હોય ને તો ઇટ ઇઝ રિયલી વર્થ રીડિંગ. કે આપણે જેટલી કોમ્પ્લેક્સિટી ઓફ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન આપણા બુક્સ માં કે એજ્યુકેશન માં કે જોઈ હશે ને, મચ મોર ઇઝ અવેલેબલ ઇન આર બુક. એટલે આપણા શાસ્ત્ર માં જે જેટલું આપણને ડેપ્થ જોઈ છે બધું અવેલેબલ છે. ઇટ ઓનલી અપ ટુ અસ ટુ ગો એન્ડ રીડ. આગળ જો આ ક્વેશ્ચન નો આપણે આન્સર વાંચી લીધો છે ઓલરેડી કે અલોકાકાશ માં કેટલા દ્રવ્ય છે. અલોકાકાશ માં કેટલા દ્રવ્ય છે? લોકાકાશ માં કેટલા દ્રવ્ય છે? ચાર. અલોકાકાશ માં એક. ખાલી એક આકાશ જ ત્યાં છે, બીજા કોઈ છે. ઘણા લોકો કે આકાશ અલોકાકાશ માં કઈ છે જ નથી, એક દ્રવ્ય નથી. એમ નહી, આકાશ ને ભૂલી નહીં જવાનું. આકાશ પણ પોતે દ્રવ્ય છે. હવે એના પરિણામ માં કોનું નિમિત્ત છે તે આપણે વાંચી લીધું કે અહીંયા માં રહેલા કાળ દ્રવ્ય નું નિમિત્ત ત્યાં પણ આગળ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 19. એક આકાશ પ્રદેશ માં એક જ જાત ના બે દ્રવ્યો, જો સાંભળજો ધ્યાનથી, કે કોઈ પણ એક આકાશ ના લોકેશન માં એક જ જાત ના બે દ્રવ્યો સાથે ન રહી શકે તો એવું દ્રવ્ય કયું છે? ફરી એક જ લોકેશન માં, રાઈટ, એક આકાશ ના ક્ષેત્ર માં, એટલે કોઈ પણ એક જ લોકેશન માં છ દ્રવ્ય માંથી કયું દ્રવ્ય એવું છે જે એક સાથે બે ત્યાં ન હોઈ શકે? કાળ. આકાશ કેમ? બીકોઝ ઇઝ ઓનલી વન. તો બે કેવી રીતના હોઈ શકે? ઇઝ ઓનલી વન. બીજા કયા છે એવા? ધર્મ અને અધર્મ. ધર્મ અને અધર્મ પણ એક એક જ છે. તો ધર્મ, અધર્મ અને આકાશ એ તો એક જ છે, એટલે એને સાઈડ પર મૂકી દો. હવે બચ્યા જીવ, પૂજલ અને કાળ. તો એક જ એરિયામાં જીવ બે અથવા બે થી વધારે હોય એવું કોઈ એક્ઝામ્પલ છે તમારી પાસે? અહિયાં કેવી રીતે? ના ના, બટ આઈ એમ સેઈંગ એક જ એરિયામાં ઓવરલેપિંગ ઉપર એવું છે. રાઈટ, નિગોર અને શિષ્ય. જ્યાં શિષ્ય ભગવાન છે આત્મા કેવો છે? અહીંયાથી આત્મા ઉપર કેવો? આપણે કહે ને તમને શિખર થી આટલા જીવો શિષ્ય થયા, એ બધા એક જ એરિયામાં, એક ની ઉપર એક ની ઉપર એક, એક જ આકાશના ક્ષેત્રમાં રહ્યા ઉપર. અને બીજું છે નિગોર. નિગોર સાંભળ્યું છે ક્યારે? જે આપણે રૂટ વેજીટેબલ્સ હોય ને, જે આપણે ન ખાઈએ. આપણે શું કામ ન ખાઈએ? કેમ કે ત્યાં એક બોડી ની અંદર અનંત જીવો છે. જેમ કે આપણે અહીંયા કેવા છે, ત્યાં એક શરીરમાં હું એક જીવ. ખ્યાલમાં આવે છે? ત્યાં એક જ બોડીમાં અનંત જીવો છે. એમનો બર્થ પણ એક સાથે થાય, એમનું ડેથ પણ એક સાથે થાય, એમનું રેસ્પિરેશન વગેરે બધું એક સાથે. ખ્યાલમાં આવે? તો એ જીવો અનંત, એટલે બહુ ઘણા બધા અનંત છે. જેટલા સિદ્ધ ભગવાન છે એનાથી પણ અનંત વધારે. એટલે આપણે એક બટેટું કે કઈ ખાઈએ તેમાં એટલા બધા જીવોનું, એનું મરવાનું, એનો બ્લેમ આપણા ઉપર આવે. ખ્યાલ આવે? એટલા જીવનું મૃત્યુનો દોષ આપણને લાગે. માટે જ્યાં પણ જીગો છે આપણે ખાતા. ઓકે, એ તો વાત થઈ જીવ ની. આકાશ ના એક જ ક્ષેત્રમાં કાં તો નિગોર કાં તો સિદ્ધ, એક જગ્યાએ બે થી વધારે રહી શકે. હવે પૂજલ, પૂજલ નું કોઈ એક્ઝામ્પલ? એક જ આકાશ ના ક્ષેત્રમાં બે પરમાણુ કે એનાથી વધારે હોય એવું એક્ઝામ્પલ આપો. હા, પણ એની સબસ્ટન્સ, લેટ્સ સે શોટ એઝ અ લોટ ઓફ એટમ, પણ આમાં હાઉ ટુ બી પ્રૂવ કે એ સુપર ઇમ્પોઝિંગ છે એક જ જેવો? ઇટ કેન બી જસ્ટ ક્લસ્ટર ટુગેધર. સો આઈ વોન્ટ એન એક્ઝામ્પલ કે જેઆર સુપર ઇમ્પોઝ ઇન સેમ લોકેશન. શરીરમાં પણ પ્રૂવ કેવી રીતના કરો? એ શરીરમાં છે અને આ ચોકમાં પણ એવું છે કે દે આર સુપર ઇમ્પોઝ. બટ માય ક્વેશ્ચન ઇઝ, ગિવ મી એન એક્ઝામ્પલ વેર ઇટ પ્રૂવ કે દે આર સુપર ઇમ્પોઝ.
વેરી ગુડ. કે કોઈ આપણે ટી બનાવીએ અથવા આપણે કઈ પણ એક એની સોલ્યુશન, આપણે પાણી લીધું એમાં બીજા પરમાણુ નાખ્યા અને ઇટ ઓલસો ગોટ અબ્સોર્બ્ડ સ્મોલન, એમાં ડિઝોલ્વ થઈ ગયો. ખ્યાલ આવે છે? ઓર ઇવન સિમ્પલર, એક રૂમ હોય, એક રૂમમાં આપણે લાઇટ ચાલુ કરી તો વન લાઇટ, સેકન્ડ લાઇટ, થર્ડ લાઇટ, એ બધા પરમાણુ એકબીજા પર સુપર ઇમ્પોઝ થઈ ગયા. ઠીક છે? તો પઝલ માં પણ એવું છે કે એક જ જગ્યાએ અનંત પરમાણુ રહી શકે. આ તો સમજવું ઈઝી છે, પણ પઝલ એક એવી વિશેષતા છે એનામાં કે સમજવા લાયક છે થોડું. કે ઇમેજિન કરો કે આપણો કે સપોઝ એક પઝલ પરમાણુ છે, રાઈટ? તો વી રિપ્રેઝેન્ટેડ બાય અ સ્ફિયર, ફોર એક્ઝામ્પલ. હવે બીજો પૂજલ પરમાણુ આવે અને એક કોમ્પ્લેક્સ કોન છે, એક કોમ્પ્લેક્સ ક્લસ્ટર, રાઈટ? ત્રીજો આવે, ઇમેજિન કરો, કોમ્પ્લેક્સ થર્ડ. હવે સપોઝ થ્રી એટમ ક્લસ્ટર હોય, થ્રી એટમ ક્લસ્ટર, તો એ આકાશની કેટલી જગ્યા રોકે? ક્વેશ્ચન સમજાય છે? સપોઝ એક પરમાણુ હોય આકાશનો તો એ એક પ્રદેશ રોકે, એક પરમાણુ હોય તો એક પ્રદેશ રોકે. પ્રદેશ ઇઝ અ યુનિટ ઓફ એ, ઇટ્સ અ યુનિટ ઓફ સાઇઝ. એક હોય તો એક પ્રદેશ રોકે, તો ત્રણ હોય તો કેટલા રોકે? બોલો. એની આગળ કેટલી પોત પોતાના એ વસ્તુ હવે બંધ થઈ ગયો. નાવ દે બીકમ વન ક્લસ્ટર, રાઈટ? દિસ ક્લસ્ટર ઉજ્જવલમાં એવી સ્પેશિયાલિટી છે કે જે કેન ગેટ સુપર ઇમ્પોઝ અને ગેટ એકોમોડેટેડ ઇન વન પ્રોજેક્ટ, ઓર દે કેન ઓક્યુપાય ટુ ઓર થ્રી. સમજાય છે? ઉજ્જવલમાં એવી વિશેષતા છે કે જેટલા પરમાણુ એનો સંઘ એટલા પ્રદેશ પણ રોકી શકે અને એક પ્રદેશમાં પણ આવી શકે. ઇનફેક્ટ ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી વાર છે કે આકાશના એક પ્રદેશમાં એટલી ક્ષમતા છે કે વિશ્વના જે અનંત ઉજ્જવલ પરમાણુ છે ને બધા એક સાથે એક જ પ્રદેશમાં સમાય છે. ખ્યાલમાં આવે છે? આકાશમાં એક પ્રદેશમાં એટલી ક્ષમતા છે. અંધી અગર હેન્ડ, અંધી અગર હેન્ડ વિશ્વમાં પૂજલ કેટલા છે? અનંત આનંદ પૂજલ છે ને. અને આકાશના પ્રદેશ કેટલા છે? લોકાકાશમાં, લોકાકાશમાં અસંખ્ય પ્રદેશ છે. ખ્યાલ આવે છે? કે નંબર કાઉન્ટ કરીએ ને આપણે, વન, ટેન, હંડ્રેડ, થાઉઝન્ડ, લાખ, કરોડ, બરાબર, એમાં આગળ જતા 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 પહેલા અસંખ્ય થાય અને એમાં હજી ઘણું આગળ લાવો તો પછી અનંત થાય. તો અનંત પૂજલ પરમાણુ છે પણ અસંખ્યાત પ્રદેશમાં અકોમોડેટ થયેલા, એટલે ડેફિનેટલી દે આર સુપર ઇમ્પોઝ ઓવર ઈચ. ખ્યાલ આવે છે? ઇનફેક્ટ સમથિંગ ટુ થિંક અબાઉટ, કે જીવ કેટલા છે? જીવ કેટલા છે? અનંત. આ મેપ તમારે બેસાડવાનું છે ઘરે જઈને. જીવ અનંત, બરાબર? કોઈ પણ એક જીવ નો હોય, જેવી રીતના એક પૂજલ પરમાણુ કેટલા પ્રદેશ રોકે? તો એક પ્રદેશ. એક જીવ કેટલા પ્રદેશ રોકે? મિનિમમમાં મિનિમમ બસ હશે તો અલગ વસ્તુ છે, એ આપણે પછી કહીશું. અહીંયા તો એમ પૂછ્યું છું કે મિનિમમ સાઇઝ નો જીવ હોય, સૌથી નાનામાં નાનું, બેક્ટેરિયા લો, વાયરસ લો, કે એવું કઈ ખોટે હોય, ખ્યાલમાં આવે છે? એના શરીર જેટલો પણ કેટલો પ્રદેશોમાં, કેટલો એક પ્રદેશ ક્યારે હોય? ઓલવેઝ અસંખ્યાત હોય. ઈ વન જીવ મિનિમમ અસંખ્યાત પ્રદેશ, રાઈટ? તો નાવ યુ ડુ ધ મેથ, નાવ યુ ડુ ધ મેથ, એક ટોટલ નંબર ઓફ જીવને કેટલા પ્રદેશ જોઈશે? તો અનંત મલ્ટીપ્લાય કયા સંખ્યા છે
રાઈટ. હવે બધા જીવ તો લોક માં જ રહે છે ને, તો લોક ના કેટલા પ્રદેશ છે? અસંખ્યાત. તો જે સાચું ઇક્વલ ટુ અસંખ્યાત અનંત મલ્ટીપ્લાય ટુ અસંખ્યાત જ અસંખ્યાત. કોન્ફ્લિક્ટિંગ લાગે છે ને? આના પર વિચાર કરજો. આના પર આપણે નેક્સ્ટ ટાઈમ આવશું. અત્યારે આપણે આકાશમાં આવે જીવ અનંત છે. જીવ અનંત છે. હરેક જીવ કો મિનિમમ સ્પેસ રિક્વાયર્ડ ઇઝ આ સંખ્યા. હલો કાકાશ મેં નહીં હૈ. इसीलिए तो मैं आपको पूछ रहा हूँ कि ये पहेली आपको सॉल्व करनी है. Why? Technically it should be, mathematically this should equate to another. See what is this? आपने मैथ में वो बताया ना कि इंफिनिटी. See मैथ में only one infinity. It doesn't have capability to divide that into two. આપણે અસંખ્યાત પણ છે ને અનંત પણ છે. આપણે કોમન મેથ માં જે ભણતા હોય આપણે સ્કૂલ માં, તો આપણે ખાલી ઇન્ફિનિટી કહી દઈએ. ઇન્ફિનિટી રાઈટ. આજે ગુરુ, આજે કોણ હતું ગુરુદેવ ના પ્રવચન માં? આજે ગુરુદેવ ના પ્રવચન માં આવ્યું કે આપણું જૈન ધર્મ નું ગણિત બહુ અલૌકિક છે. જૈન ધર્મ નું ગણિત પણ અલૌકિક છે. કેમ કે અનંત નું માપ સમજવા માટે આપણું નોર્મલ મેથેમેટિક્સ આપણને નહીં ચાલે. એ નહીં ચાલે. ખ્યાલમાં આવે ને? જેવી રીતના હાઉ મચ ઇઝ 2 + 2 ઇઝ 4. હાઉ મચ ઇઝ અનંત પ્લસ અનંત? ઇઝ અનંત. ઇઝ નોટ 2 અનંત બટ ઇઝ અનંત. ખ્યાલમાં આવે ને? એટલે આના પર થોડો વિચાર કરજો. આના પર આપણે નેક્સ્ટ ટાઈમ આવું. આપણે હમણાં આગળ વધીએ. ઓકે, તો આપણે હમણાં શું વાત ચાલતી હતી? આપણી વાત એ ચાલતી હતી કે એવું કયું દ્રવ્ય છે જે આકાશમાં કોઈ પણ સેમ પ્રદેશમાં છે પણ સુપર ઇમ્પોઝ નથી થઈ શકતું. તો વી સો ધેટ જીવ કેન, ફૂટબોલ કેન, ધર્મ અધર્મ આકાશ તો એક જ છે. તો ધ લેફ્ટ ઇઝ કાર. કાર દ્રવ્ય કેવું છે કે એક, ઇટ ઇઝ લાઈક અ ડાયમંડ. ડાયમંડ નહીં, આપણે બધું હનીકોમ જોયું છે. હનીકોમ એમાં કેવો એમ હેક્ઝાગોનલ શેપ હોય ને? હેક્ઝાગોનલ શેપ હોય ને? અને ટુગેધર જે પેલી એન્ટાયર સ્પેસ. અહીંયા કાળા રંગ એવું છે, નોટ હેક્ઝાગોનલ શેપ. પણ એમ સમજો કે આ આખા લોકમાં એ બધે રત્નની રાશિની જેમ આવી રીતના ફેલાયેલા છે. ખ્યાલ આવે છે? જેવી રીતના ડાયમંડ એકની બાજુમાં એક તમે મૂકો અને આખી સ્પેસ એનાથી ભરી દો, તો એવી રીતના આકાશના બધા પ્રદેશ ભરાઈ જાય. એવી રીતે આ લોકાકાશના બધા જ પ્રદેશો એક એક તારાઓથી ભરેલા. અથવા ઇમેજિન કરો કે આપણો ક્લોઝેટ છે, એ ક્લોઝેટ ની અંદર ડ્રોવર્સ છે. સપોઝ એક કબાટમાં 6 ડ્રોવર્સ છે. હવે તમે એક એક ડ્રોવરમાં કોઈ પણ એક આઈટમ રાખો, આખા કબાટમાં કેટલી આવે? 6 આવે. આખા કબાટમાં 6 આવે. કેમ કે એક ડ્રોવરમાં એક આઈટમ ને કબાટમાં 6 ડ્રોવર. એવી જ રીતે આખા લોકાકાશમાં એક પ્રદેશ પર એક કાળા. તો ટોટલ નંબર ઓફ કાળા કેટલા છે? અસંખ્યા. કેટલા અસંખ્યા? કેટલા અસંખ્યા? સી ધેર ઇઝ અ ટર્મિનોલોજી ફોર ધેટ. એને કહેવાય લોક પ્રમાણ અસંખ્યા. ખ્યાલમાં આવે છે? અસંખ્યા કઈ અનંત. દેર નોટ વન વેલ્યુ, દેર અ રેન્જ ઓફ વેલ્યુ. તો અસંખ્યાતમાં ઘણા બધા સબ ટાઈપ, સબ અસંખ્યાત છે. ખ્યાલમાં આવે છે? તો એવી જ રીતે અહીંયા અસંખ્યાત આ કઈ ટાઈપનો અસંખ્યા? તો કે લોક પ્રમાણ અસંખ્યા. લોક પ્રમાણ અસંખ્યા એટલે શું? ત્યાં એક લોકમાં જેટલા આકાશના પ્રદેશ છે એટલો અસંખ્યા. સમજાય છે? એક લોકમાં
જેટલા આકાશ ના પ્રદેશ છે એટલું અસંખ્ય. આ સમજાયું? કાઉન્ટિંગ કરવાની પદ્ધતિ. તો કાળાનું કેટલા છે કે લોક પ્રમાણ અસંખ્યાત કાળાનું વિશ્વમાં છે. એમાં એમાં એવી પ્રોપર્ટી નથી કે એકબીજા પર સુપર ઇમ્પોઝ થઈ શકે. આગળ વધીએ સર. હવે એક પરમાણુ જેવું બીજું કોઈ નાનું દ્રવ્ય છે? એક પરમાણુ જેટલું બીજું નાનું દ્રવ્ય કયું છે? કાળાણું. કાળાણું ની સાઈઝ કેટલી છે? કે જેટલી એક પરમાણુ ની છે એટલી છે. આપણે થોડુંક આ કાળાણું ની બહુ વાત કરીએ છીએ તો કાળ દ્રવ્ય વિશે જોઈ લઈએ. ઇટ ઇઝ નોટ ઇન ઓર્ડર પણ એક સમજી લઈએ. આપણે કાળ ને કેવી રીતના સમજીએ છીએ? વોટ ઇઝ ટાઈમ ફોર અસ? મિનિટ, સેકન્ડ, આવર્સ, ધીસ ઇઝ ટાઈમ. તો ટાઈમ શું છે? ટાઈમ જાય છે, રાઈટ? જે પ્રવાહ ક્રમમાં જે ટાઈમ જતો જાય છે એને આપણે ટાઈમ કહીએ છીએ. ખ્યાલમાં આવે છે? પણ ઓલ ઓફ ધીસ ઇઝ રિલેટિવ, રિલેટિવ ટાઈમ. ત્યારે સપોઝ આપણે ઇમેજિન કરો કે આપણે અહીંયા દિવસ રાત થાય છે અને એને આપણે એક દિવસ કહીએ છીએ. હવે સ્વર્ગમાં તો સૂર્યચંદ્ર છે જ નહીં, તો ત્યાંનો દિવસ કેવી રીતના મેજર કરવો? ખ્યાલ આવે કે ત્યાં સ્વર્ગનું મિનિમમ આયુષ્ય કેટલું? 10,000 વર્ષ, 10,000 યર્સ મિનિમમ આયુષ્ય. પણ ત્યાં વર્ષ કેવી રીતના કાઉન્ટ કરવા? ક્વેશ્ચન સમજાય? તો ત્યાંના કેવી રીતના કાઉન્ટ કરે છે કે જેટલા અહિયાંના વર્ષો થાય છે એ પ્રમાણે. એટલે એક રિલેટિવ કાઉન્ટિંગ કે અહિયાંનો એક દિવસ, એનાથી તમે 365 દિવસ કરો, એનાથી તમે એક વર્ષથી પછી આટલા વર્ષ, 10,000 વર્ષ, તો ત્યાંનો એજ મપાય છે. હવે સેમ ક્વેશ્ચન અપ્લાય થયા કે અહિયાં એક દિવસ કેવી રીતના માપો? તો અહિયાં એક દિવસ માપવા માટે આપણે પૂજલ નો સહારો લઈએ છીએ. કારણ કે સૂર્ય ચંદ્ર જે છે એ સૂર્ય એક આખું ચક્કર ફરે અથવા પૃથ્વી આખું ચક્કર ફરે, આપણે એમ કહીએ. ચલો ને હમણાં ફોર ટાઈમ બી ધેટ ઇઝ અ સેપરેટ ડિસ્કશન, પણ એક સમજો, એક આખું ચક્કર ફરે એને આપણે એક દિવસ કહીએ છીએ, બરાબર? એટલે આપણે ટાઈમ ને માપવા માટે તેનો સહારો લઈએ છીએ, પૂજલ નો. ખ્યાલમાં આવે છે? તો આ જે બધા એક ઓલવેઝ જે કાઉન્ટિંગ છે રિલેટિવ છે, તો એ રિલેટિવ નું જે ફંડામેન્ટલ ચેક તો સોર્સ હોવું જોઈએ કે હાઉ ડેડ વન ફંડામેન્ટલ ટાઈમ યુનિટ કેમ ઇન ટુ પિક્ચર. પછી એનાથી આટલા એ ટાઈમ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ ઓર 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ. ખ્યાલમાં આવે? તો જે રીતના ટાઈમ નું વોટ ઇઝ ધ યુનિટ? મિનિમમ 1 સેકન્ડ ઇઝ વોટ વી કન્સિડર. કે એનાથી નાનું કોમન યુઝિસમાં આપણે યુઝ નથી કરતા, પણ ઇટ કેન ગો ટુ માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ, પીકો સેકન્ડ, એક્સેટ્રા. ખ્યાલમાં આવે છે? આપણે જૈન ધર્મમાં એનાથી પણ એક સૂક્ષ્મ યુનિટ છે એને કહેવાય છે સમય. સમય. તો વાય વી આર એડેડ? આપણે કહીએ ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તો દ્રવ્ય ને કાઉન્ટ કરવા હોય ઓલવેઝ કેટલા ક્વેશ્ચન પૂછીએ? કેટલા? કે ભાઈ અહીંયા જીવ બેઠા છે કેટલા? કે 25-30 જીવો બેઠા છે, બરાબર? તો યુનિટ શું આવ્યું? દેર ઇઝ નો યુનિટ. 25-30 જીવો અથવા 25-30 મનુષ્ય બેઠા છે, તેમાં યુનિટ શું આવે છે? આપણા ઘરે સફરજન છે કેટલા? 5. તો ધી આન્સર ઇઝ ઓલવેઝ ન્યુમેરિક, દેર ઇઝ નો યુનિટ. ખ્યાલમાં આવે છે? એટલે દ્રવ્ય કાઉન્ટ કરવું હોય ને તો એને ખાલી સંખ્યાથી મપાય છે, એનો કોઈ યુનિટ નથી. ખ્યાલમાં આવે છે? ક્ષેત્રને કાઉન્ટ કરવું હોય તો એ આપણું મંદિર કેટલું મોટું છે તો કેટલું છે? ચાલો 5,000 સ્ક્વેર ફૂટ છે. તો સ્ક્વેર ફૂટ શું છે? એ યુનિટ ઓફ મેઝરમેન્ટ. હવે એ 5,000 ની પહેલે તમે એને સપોઝ 500 કેમ કહી શકો ને? કયું યુનિટ આવશે? સ્ક્વેર મીટર. ખ્યાલ આવે છે? તો યુનિટ બદલાય છે તો સંખ્યા બદલાય છે, પણ એવું ફંડામેન્ટલ યુનિટ કયું કે જેનાથી આ બધા યુનિટ, આ બધા રિલેટિવ યુનિટ છે, રાઈટ? સ્ક્વેર મીટર, સ્ક્વેર ફૂટ ઇઝ ઓલ રિલેટિવ. ફંડામેન્ટલ યુનિટ કયું છે કે પ્રદેશ છે. પ્રદેશ એટલે શું કે આકાશનું, આકાશનું સૌથી નાનામાં નાનો જે એક ક્ષેત્ર હોય શકે જેના ફર્ધર બે પાર્ટ ન થાય એને એક પ્રદેશ કહેવાય. ખ્યાલ આવે છે? એવી રીતના કારને માપવા માટે સૌથી નાનામાં નાનું યુનિટ કયું? તો કે છે સમય. જેવી રીતના એક સેકન્ડ, તો એક સેકન્ડ કેટલું છે કે ભાઈ એમાં 1000 મિલી સેકન્ડ છે. ખ્યાલમાં આવે છે? અથવા તો 1 મિલિયન માઇક્રો સેકન્ડ છે. તો આ માઇક્રો સેકન્ડ એનાથી નાના નાના સૂક્ષ્મ જતા જાઓ તો એક સેકન્ડ આપણે આટલા ભાગ થયેલા ને, એક સેકન્ડ આટલા ભાગ થયેલા, તો એ સૌથી નાનું યુનિટ કયું કે જેના હવે ફર્ધર ભાગ જ ન થઈ શકે? તો છે એક સમય. એક સમય. અને એક છે જીવના ભાવો. જીવના ભાવ જેવી રીતના કે આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ. સપોઝ આપણે અહીંયા આટલા જેટલા લોકો બેઠા છે એનું ઇન્ટેલિજન્સ ટેસ્ટ કરીએ, ઇમેજિન કરો, અને તમને કઈક મેઝરમેન્ટ આવે કે હા ધીસ પર્સન ઇઝ મોર ઇન્ટેલિજન્ટ, ધીસ પર્સન ઇઝ લેસ ઇન્ટેલિજન્ટ, ધીસ પર્સન ઇઝ ઇન બિટવીન. પણ ધીસ ઇઝ ઓલ રિલેટિવ, હાઉ ડુ યુ મેઝર ઇટ? તો એ મેઝર કરવા માટે યુનિટ જોઈએ ને આપણને, એ મેઝર કરવા માટે યુનિટ જોઈએ. તો એ યુનિટ ને અહીંયા કહેવાય છે અવિભાજ્ય પ્રતીક છે. નવો શબ્દ લેન્ચર નહીં સાંભળ્યો ઘણા લોકો, અવિભાજ્ય પ્રતીક છે. આ અવિભાજ્ય પ્રતીક છે શું છે? જીવના ભાવોને માપવાનું યુનિટ છે. વી વિલ લીવ ઇટ ટુ ધેટ એટ ધીસ પોઈન્ટ. અત્યારે તો આપણે કાળ પર ફોકસ કરીએ છીએ. કારનું જે સમય એક માપ છે એ માપ ક્યાંથી આવે એના ઉપર આપણે ફોકસ કરીએ. સમજ આવે કે આપણે બાકી બધા જેટલા ટાઈમ મેજર કરીએ છીએ કે આ પાઠશાળા કેટલી ચાલશે, તો એક કલાક, એક કલાક કેવી રીતના મેજર કર્યું? એક કલાકમાં 60 મિનિટ થઈ, 60 મિનિટમાં આટલી સેકન્ડ થઈ, આટલું આટલું આટલું, તો એમાં ફલાણી ફલાણી સમય થયા, એટલો ટાઈમ પાઠશાળાનો ક્લાસ થાય. એ સમય ક્યાંથી આવ્યો? કે એ સમય એક એવું માપ છે કે એક કાળાનું જે દ્રવ્ય છે એને પરિણમન કરતા જેટલો ટાઈમ લાગે એને સમય કહેવાય છે. તો ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ ટાઈમ કમ્સ ફ્રોમ એક ફિઝિકલ દ્રવ્ય જેને કહેવાય છે કાળાણું. કાળાણું સમજાય છે? કે એવું કોઈ કઈક દ્રવ્ય છે જેવી રીતના કે એક ઓલું ઇમેજિન કરો કે આપણે એક ઓલું 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 સ્ટેન્ડ સ્ટેન્ડ ગ્લાસ હોય ને, જેને આપણે મૂંડો કરીએ તો જેટલી વારમાં ઓલી બધી માટી પડી જાય, દેટ ઇઝ 1 મિનિટ, એવું આપણે કહીએ ને. ખ્યાલ છે? તો એવી જ રીતે આ કાળાનું દ્રવ્ય છે એને પરિણમતા જેટલો ટાઈમ લાગે દેટ ઇઝ કોલ્ડ 1 સમ. ધીસ ઇઝ અ ફંડામેન્ટલ સોર્સ ઓફ ટાઈમ. આ જે ટાઈમ આપણે મેજર કરીએ છીએ, સમય એક ઘડી છે, કલાક છે, સેકન્ડ, મહિના આદિ, એને વ્યવહાર કાળ કહેવાય. કેમ કે એ કાળ એ ખાલી મેજરમેન્ટ કરવાની પદ્ધતિ છે, એ કોઈ દ્રવ્ય નથી. સમજાય? દ્રવ્ય એટલે શું? કોઈ ફિઝિકલ વસ્તુ, કોઈ હોવું એન્ટિટી. ખ્યાલ આવે છે? તો આ જે ટાઈમ આપણે મેજર કરીએ છીએ એ કોઈ એન્ટિટી નથી, એ તો ખાલી રિલેટિવ કાઉન્ટિંગ નો મિકેનિઝમ છે. પણ આ જે કાળાનું છે એક ફિઝિકલ એન્ટિટી છે, સબસ્ટન્સ છે. ખ્યાલમાં આવે છે? એમાં ગુણો કયા છે? કે ભાઈ ગતિ, સોરી, પરિણમન હેતુ તો એનો મેઇન ગુણ છે કે એ પરિણમે છે અને એનાથી બાકીના બધા દ્રવ્યનું પરિણમન મેજર થાય છે. આપણે અત્યાર સુધી સ્ટાર્ટિંગમાં આટલું બધું વાત કરતા હતા ને કે આકાશ દ્રવ્યનું પરિણમન કોના નિમિત્ત છે, આ નિમિત્ત છે એટલે શું, આનો મતલબ શું? ખ્યાલ આવે છે? કે ભાઈ આ શરીર છે, શરીરને કેટલા વર્ષ થયા? તો આટલા વર્ષ થયા. કેવી રીતના માહિતી? અચલ આ જીવ છે, આટલા વર્ષોથી મનુષ્ય ગતિમાં છે. તો કેવી રીતના માહિતી? કાળ દ્રવ્ય ના એટલા વારમાં આટલા પરિણામ થયા, સમજાય છે? એવી રીતના આખું બધું મેજરમેન્ટ આપણું ચાલે છે. એક ઉત્સર્પી ની અવસર્પી ની કાળ કેટલા વખત નો કે 20 કોડા કોડી સાગર. કેવી રીતના માયકું કે એકલી વારમાં એકાર દ્રવ્ય આટલી વાર પરિણમી જશે, જેને તમે સાગરમાં કન્વર્ટ કરો તો આટલા સાગર થાય. સમજમાં આવે છે? બે કાળમાં ફરક સમજાય છે. આને કહેવાય છે નિશ્ચય કાળ અથવા તો કાળ દ્રવ્ય અથવા કાળાણુ. અને આ જે કાઉન્ટિંગ મિકેનિઝમ છે, સમય, મિનિટ, કલાક, ઘડી, એને કહેવાય છે વ્યવહાર કાળ. એક પર્યાય છે, આ એક દ્રવ્ય છે, આ કોઈ વસ્તુ નથી. વ્યવહાર કાળ કોઈ અલગ વસ્તુ નથી. દરેક દ્રવ્ય નું પોત પોતાનું જે પરિણામ થાય છે, જેવી રીતના હું જીવ બરાબર અત્યારના હું એક કલાકમાં કઈક જાણું છું ને, કઈક બોલું છું, આ કઈક અવાજ આવે છે, સંભળાય છે, તો એ જીવનું જે પરિણામ થાય છે આ બધું વારે ઘડી ચેન્જ થાય છે. તો એ મારે કારણે થાય છે કે કાળ દ્રવ્ય ને કારણે થાય છે? ક્વેશ્ચન સમજાય છે? ક્વેશ્ચન સમજાય છે કે ભાઈ એક કલાકમાં આ જીવ દ્રવ્ય અથવા આ શરીર એક કલાક ની ઉંમર વધી ગઈ ને, એની ઉંમર જાતે એને કારણે વધી કે કાળ ને કારણે વધી? આને જ કારણે વધી. દરેક દ્રવ્ય નું પરિણમન પોત પોતાને કારણે થાય છે. તો કાળ શું કરે છે? એને મેજર કરવામાં એનો યુઝ થાય. જે રીતના કોઈ બીમાર પડે અને ફીવર આવે તો ફીવર થર્મોમીટર ને આવે છે કે બોડી ને આવે છે? બોડી ને આવે છે. થર્મોમીટર માં શું થાય છે? એ મેજર થાય છે કેટલું તાવ એનું છે, રાઈટ? એવી જ રીતે દરેક દ્રવ્ય નું પરિણમન પોત પોતાની રીતે થાય છે. અને એને મેજર કેવી રીતના કરાય છે? તો કાળ થી કરાય છે. વ્યવહાર કાળ થી મેજર થાય છે. અને વ્યવહાર કાળ નું ફાઉન્ડેશન, એનું બેઝિક શું છે? તો નિશ્ચય કાળ. આ સમજાય છે? થોડું એના પર કઈ ક્વેશ્ચન હોય તો તમે નેક્સ્ટ ટાઈમ એને રેઝ કરજો. વિલ ડેફિનેટલી રેઝ કરો. આપણે અહીંયા ટાઈમ આપણો ઓવર થઈ ગયો છે. આપણે વિલ સ્ટોપ. એની ક્વેશ્ચન હાઉ કેન બી સેવ એઝ એ સાચવું? લોક એન્ડ લોકાકાશ આર સેમ. જે લોક, લોક શબ્દ આપણે વાપરીએ છીએ ને, એ તેના માટે વાપરીએ છીએ કે એવી જગ્યા જ્યાં ક્ષય દ્રવ્ય રહે છે. તો લોકાકાશ નો આકાર કેવો છે? કે જેવો લોક નો છે એવો છે. લોકાકાશ કોઈ અલગ એન્ટિટી નથી. આકાશ નો જ એક ભાગ એના બાકીના દ્રવ્ય રહે છે એને લોકાકાશ કહેવામાં આવે છે. જેવી રીતના હાથ, તો હાથ એ શું છે? કે શરીરનો જ ભાગ છે, સમજાય છે? એવી રીતના લોકાકાશ એ આકાશનો જ એક ભાગ છે. બટ દે વી કેન સે ધેટ ધે આર સેમ છે. રૂકે વોટ ઇઝ પ્રદેશ? પ્રદેશ ઇઝ ધ યુનિટ ઓફ ડિસ્ટન્સ, રાઈટ? જેવી રીતે આપણે કહીએ કે હાઉ મચ ઇઝ માય હાઈટ, તો 5 ફીટ 9 ઇંચ. તો એ 5 9 દેટ ઇઝ અ નંબર વિચ ઇઝ એસોસિએટેડ વિથ અ યુનિટ ફીટ. ઇફ આઈ મેજર ઇન સેન્ટીમીટર ઇટ વિલ ગો 100 ઇઝ ઇન સમથિંગ, સમજાય? એવી જ રીતે પ્રદેશોમાં માપીએ તો કે અસંખ્યાત પ્રદેશ. એક પ્રદેશ એટલે કે વન માઇનર, સૌથી નાનામાં નાનું પોઈન્ટ. હવે આજે જીવ છે, જીવ શરીર નહીં, હવે જીવ. તો આ જીવની અત્યારના સાઈઝ કેટલી છે? કે જેટલું શરીર છે એટલી છે. જયારે ધરાવ્યો કીડ, તો જીવની સાઈઝ કેટલી હતી? કે ત્યારનું જેટલું શરીર હતું એટલી સાઈઝ હતું. ખ્યાલ આવે છે? તો આ જીવનો પણ આકાર પહેલા 1 ફીટ હતો, પછી 2 ફીટ 3 ફીટ 4 ફીટ, અને હવે 5 ફીટ 9 ઇંચ. ખ્યાલ આવે છે? પ્રદેશોમાં કામ કરીએ તો કે પેલા X1 અસંખ્યાત હતો, પછી X2 અસંખ્યાત, X3 અસંખ્યાત, X4, વેર X1 ઇઝ સ્મોલર ધેન X2 ધેન સ્મોલર ધેન X3. ખ્યાલ આવે છે? પણ ઇવન ધેન whatever smallest shape any jeev can take, whether it is amoeba or microbes or viruses or negos or whatever, any shape is always asamkhya pradesh. Because pradesh is so, so small, see, etlu nanu jeev kyare tayar na shakta. See, just to give you a sense of how small the pradesh is, draw a line which is this length, anya thi anya ke, about 1 inch. Draw a line of 1 inch, and ema sequentially apne pradesh ne count kari. 1 pradesh, 2 pradesh, 3 pradesh. Let me draw it here. Let's suppose a line mein draw kari. अब एक बार प्रदेश ने काउंट करो 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 तो कितना प्रदेश आ गया एक लाइन में कितना प्रदेश था सर्टन असंख्यात अब कीप दैट आंसर इतना असंख्यात प्रदेश में अरे लेट्स से 1 प्रदेश यानी साथ में आपने 1 समय मुकिए इन टाइम कि जितना प्रदेश इतना समय एम सपोज इक्वेट करिए જેટલા પ્રદેશ એટલા સમય તો જેટલા અસંખ્યાત ઓલા પ્રદેશ છે એટલા અસંખ્યાત સમય હું કરું તો એ કેટલો ટાઈમ થાય 1 hour, 2 hour, 5 hour, 100 years કેટલો ટાઈમ થાય અસંખ્યાત તો થાય પણ કેટલો થાય એટલે નાવ બી હેવ ટુ કોમ્પ્રિહેન્ડેડ ને સમજે ઇટ હેવ ટુ બી કોમ્પ્રિહેન્ડેબલ તો સમજાય કે ભાઈ પ્રદેશ કેટલો સૂક્ષ્મ છે એમાં એટલા સમય થાય છે કે એની અંદર અસંખ્યાત ઉચ્ચરપીણી અવસરપીણી વયા જાય 1 ઉચ્ચરપીણી ઉચ્ચરપીણી અવસરપીણી કાળચક્ર એની અંદર 20 કોડા કોડી સાગર 1 સાગરમાં અસંખ્યાત વર્ષો અસંખ્યાત અસંખ્યાત વર્ષો એક સાગરમાં એવા 20 કોડા કોડી સાગર એવું એક કાળચક્ર અને એવા અસંખ્યાત કાળચક્ર એટલા બધા આકાશના પ્રદેશો ખાલી આટલામાં છે એટલે યુ કેન ઇમેજિન પ્રદેશ ઇઝ વેરી 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 સૂક્ષ્મ કમ્પેર્ડ ટુ સમય રિલેટિવ કમ્પેરિઝન માટે ખ્યાલ આવે છે તો જીવ સપોઝ નાનામાં નાનું પણ સાઈઝ લે તો ક્યારે એટલો નાનો ન થઈ શકે દેટ ઇઝ ધ ઓનલી થિંગ
જનવાણી ભારતી તો જપો દિન રહી જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે જનવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો તો વાણી મસ્તક નમો સદા દે તું જો બોલો જનવાણી માતનો જય હો